તારીખ 3/9/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 350 અને 351 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 174.
પરમાત્મા ફરમાવે છે કે પ્રભુ તારા જ્ઞાનની પર્યાયમાં સદાય સ્વયં આત્મા પોતે જ અનુભવમાં આવે છે. જ્ઞાનની પ્રગટ દશામાં સર્વને ભગવાન આત્મા અનુભવમાં આવે છે. અજ્ઞાની જીવને, સંસારી જીવને ભલે એની ખબર નથી, તો પણ આ પરમાત્માનું ફરમાન છે એમ કીધું છે, ફરમાવે છે એમ કીધું છે ને, ફરમાન છે. અથવા એ સ્પષ્ટ કહે છે કે તારી જ્ઞાનની પર્યાયમાં સદાય સ્વયં આત્મા પોતે જ અનુભવમાં આવે છે. રાગનો અનુભવ થવો, રાગના વિષયનો અનુભવ થવો, ખાટું ખારું, તીખું, દાળ ભાત, શાક રોટલા, એ ભ્રાંતિથી અનુભવ નહીં થતો હોવા છતાં માનેલી વાત છે, ભ્રાંતિથી માનેલી વાત છે.
બરોબર, ભ્રાંતિ
માત્ર તે જ્ઞાનમાં જ્ઞેયપણે જણાય છે, દર્પણવત પ્રતિબિંબિત થાય છે, પણ ખરેખર તેનો અનુભવ થઈ શકતો નથી.
બરોબર,
સમયસાર 92-94 ગાથામાં એ વિષય છે, કરતા કમતી કારણે કે જેમ આત્મા વડે શીત ઉષ્ણ રૂપે થઈ શકાતું નથી, આત્મા ઠંડો થઈ શકતો નથી, આત્મા ગરમ થઈ શકતો નથી, ઉષ્ણ થઈ શકતો નથી.
બરોબર,
કેમ કે શીત ઉષ્ણ છે એ સ્પર્શ ગુણની પર્યાય છે. આત્મામાં સ્પર્શ ગુણ નથી એટલે એની કોઈ અવસ્થા હોય એવું બની શકે નહીં. જેમ આત્મા વડે શીત ઉષ્ણ રૂપે થવું અશક્ય છે, તેમજ આત્મા વડે રાગાદિ રૂપે થવું અશક્ય છે એમ કીધું છે. એ પણ જેમ શીત ઉષ્ણ પણ જ્ઞાનનું જ્ઞેય છે, એમ રાગાદિ વિભાવ પણ જ્ઞાનનું જ્ઞેય છે. જ્ઞાન દ્વારા, આત્મા દ્વારા અથવા જ્ઞાન દ્વારા, જ્ઞાનપણે મટીને બીજું કાંઈ થવું એ અશક્ય અને અસંભવિત છે, થઈ શકતું નથી. તેથી અહીંયા તો બધી અનુભવની વાત લીધી છે કે તારા જ્ઞાનની પર્યાયમાં સદાય સ્વયં આત્મા પોતે જ અનુભવમાં આવે છે. જ્ઞાનની પ્રગટ દશામાં સર્વને ભગવાન આત્મા અનુભવમાં આવે છે. સર્વને એટલે કોઈ બાકી ન રહ્યા, સર્વ જીવોને, નિગોદનો જીવ હોય, એકેન્દ્રિય હોય, બે ઇન્દ્રિય હોય, ત્રણ ઇન્દ્રિય હોય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય, અજ્ઞાની હો, જ્ઞાની હો, સાધક હો, સિદ્ધ હો, કઈ બાકી રહેતું
નથી.
સાધક થતા તો બધા જાણે છે કે હું, મને અનુભવમાં આવી રહ્યો છું, પણ બાધક જીવો એવું જાણતા નથી ને એવું સ્વીકારતા નથી, તેથી તેમના તેવા પરિણામને મિથ્યા ભાવો કહેવામાં આવ્યા છે. મિથ્યા તો સહિતના ભાવો કહેવામાં આવ્યા છે, સાચા પરિણામ નથી. કોઈ એમ માને કે હું મનુષ્ય થઈ ગયો છું ત્યારે તો એનું એ માનવું છે, એ ખોટું છે. એ આત્મા છે, મનુષ્ય નથી, પણ આત્મા છે પોતે. સર્વને લીધું છે ને, જ્ઞાનની પ્રગટ દશામાં સર્વને ભગવાન આત્મા અનુભવમાં આવે છે. જ્ઞાન અનુભવમાં આવે છે કે ભગવાન આત્મા અનુભવમાં આવે છે? જ્ઞાનનો અનુભવ તે આત્માનો અનુભવ છે એમ કેવું છે? અમૃતચંદ્ર આચાર્યદેવે આગળ કોઈ વાત લીધી છે કર્તા કર્મધિકારમાં કે આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ. આત્મા જ્ઞાન છે અને એ તો જ્ઞાન છે, સ્વયં જ્ઞાન રૂપે છે. જ્ઞાનાત અન્યત કરોતી કેમ? જ્ઞાનથી બીજું શું કરે? જ્ઞાનથી બીજું કઈ કરી શકે? જે જ્ઞાન છે તે જ્ઞાનથી બીજું શું કરે? કે જ્ઞાન જ્ઞાનથી બીજું કઈ કરી શકે? તો છતાં કોઈ એમ માને કે પ્રભાવશ્ય કરતા આત્મા, હું તો રાગને કરનારો છું, હું શરીરના કાર્યો કરનારો છું, શરીરની ક્રિયા કરું છું, વાણીની ક્રિયા કરું છું, જગતના બીજા સંયોગોના હેરફેરની ક્રિયા કરું છું, મોહયમ વ્યવહારણા, એ વ્યામોહ થયો છે દિલને, વ્યામોહ થયો છે એટલે ભ્રમ થયો છે, બીજું કાંઈ નથી. એમાં થઈ શકતું નથી છતાં માને છે, એ ભ્રમથી માને છે. એ 17 ગાથામાં એ વાતનો પાયો નાખ્યો છે કે જ્ઞાનની પ્રગટ દશામાં સર્વને ભગવાન આત્મા અનુભવમાં આવે છે. આટલી જ ખોજ અંદરમાં કરવી જરૂરી છે, નહીતર બીજું માનેલું તૂટશે નહીં. શરીરનું કાર્ય હું કરું છું, રાગને હું કરું છું, બીજા સંયોગોના ફેરફારને હું કરનારો છું, એવું નહીં મટે.
બરોબર,
અંદરમાં એટલી ખોજ કરે કે આ અનુભવ શેનો થાય છે? જ્યાં અનુભવ થઈ રહ્યો છે ને હું પણ એ અનુભવ થઈ રહ્યો છે, પોતારૂપ પણ એ અનુભવ થઈ રહ્યો છે, એ ચીજ શું છે? ભગવાન એમ કહે છે કે એ જ્ઞાન છે, આત્મા છે ને સિવાય બીજું કાંઈ નથી. તું ભૂલો છું, અન્યથા માનવામાં તું ભૂલો છું, બાકી એ જ્ઞાન જ છે ને આત્મા છે, બીજું કાંઈ નથી. ઊંડો ઉતરીને તું જો એમ કહે છે, તારા અનુભવમાં ઊંડો ઉતરીને તું જો કે તને શેનો અનુભવ છે? જ્ઞાનનો છે, રાગનો છે, કે રાગના વિષયરૂપ પુગળ પદાર્થોનો છે? તને શેનો અનુભવ થાય છે? કોઈ એમ કહે કે ગરમી, અગ્નિની ગરમી લાગે છે સ્પષ્ટ, હાથમાં પકડે કોલસો સળગતો, તો એ કાંઈ ગરમી, આત્માને ગરમીનો અનુભવ નથી થતો? હાથ બળી બળી જાય, ફોટલા પડે બળે, કોલસો સળગતો રાખ્યો હવે હાથમાં, હાથ બળે પણ જ્ઞાન બળે કે ન બળે? ન બળે. પાંચ પાંડવોને સળગતા અલંકાર, લોઢાના સળગતા અલંકાર પહેરેલા હતા, ધગધગતા. જો આત્મા સળગતો હોત તો ત્યાં મોક્ષ દશા, પૂર્ણ પવિત્ર દશા પ્રગટ ન થાત. આત્માને એનો અનુભવ થતો હોત તો જ્ઞાનમાં સ્થિર ન રહી શકાત. તે આત્માઓ જ્ઞાનમાં સ્થિર રહ્યા એ એમ બતાવે છે કે એના અનુભવથી ભિન્ન રહી શકાય છે, એ સ્પષ્ટ વાત છે. એવા હજારો દ્રષ્ટાંતો છે મુનિઓના, તો કે શરીરના છેદન ભેદન તાળન અને એના ટુકડા ટુકડા ફૂરચા કરી નાખે, ચેપી નાખે, દાબી નાખે, ધાણીમાં કાઢીને માથું પીસી નાખે, છતાં આત્મસ્થિરતા ન છોડે અને એ વખતે ઉલટાનો પુરુષાર્થ વધીને સ્વરૂપ સ્થિરતામાં વિશેષ વિશેષ લીન થાય, વિશેષ નિમગ્ન થાય, મગ્ન થાય, એ દશા આત્મા સ્વતંત્રપણે પ્રગટ કરે છે, પ્રગટ કરી શકે છે અને પ્રગટ કરે છે, એ એના પોતાના નિજ સામર્થ્યનો સવાલ છે. એમાં કોઈનો હસ્તક્ષેપ કામ આવે એવું બધું Mm-hmm. છે, પણ એનું પરમાત્મ તત્વ છે કે નહી? પરમાત્મ તત્વ એનામાં છે કે નહી? તો છે, કયો છે, એમાં ક્યાં વાંધો છે? શિષ્ય નથી એ, ગુરુ એમ કહે છે કે તું મારો શિષ્ય નહીં ને હું તારો ગુરુ નહીં. સમયસાર ની પહેલી ગાથામાં એ વાત સ્થાપી, હું પણ સિદ્ધ ને તું પણ સિદ્ધ. સિદ્ધ પદ ને સ્થાપ્યું છે પ્રભુ, કહો કે સિદ્ધ પદ કયો?
બરોબર,
આટલી વાત છે કે નહીં?
બરોબર.
પરમાત્મ પણ હોવા છતાં, અને ભગવાન તો એ જોવે છે એનું પરમાત્મ પણ, એટલે કહે છે એ હોવા છતાં તું નથી માનતો એ તારી ભૂલ છે, તું નથી સ્વીકારતો એ તારી ભૂલ છે, પણ તું ભૂલ કરતીથી એ મટી જાય, એનો નાશ થાય, એનો અભાવ થાય, એવું તો કઈ બનતું નથી. ઘરમાં દાટેલી દોલત ની ખબર ન હોય એટલે એ કઈ કાંકરા નથી થતા, દોલત દોલત જ છે. એનો ભાન થાય તો એનો ઉપભોગ થવાનો અવસર છે, જો ભાન ન થાય તો એનો ઉપભોગ થવાનો અવસર, એટલે એને નહીં હોવા બરાબર કહેવામાં
આવે
છે. માયગા કરે એમ આ જીવ દીનતા કરે છે, મને આ જોઈએ, મને આ જોઈએ, આના વિના મને ચાલે નહીં, એવી જે દીનપણું લાચારપણું પામરતા એને આવે છે, એ પોતાની પ્રભુતાને ભૂલીને આવે છે. જો પોતાની પ્રભુતાના સભાનમાં હોય તો એને પામરતા ઉડી જાય. સાધક જીવો પામર નથી, એટલે તો મુનિ શાર્દુલ એમ કે છે, એ મુનિ શાર્દુલ, શાર્દુલ એટલે સિંહ, જેમ જંગલમાં જંગલનો રાજા મસ્ત થઈને ફરે છે, એને કોઈનો ભય
નહીં.
સિંહને ભય છે કોઈનો? કે કોક શિયાળીઓ આવીને ક્યાંક બટકું ભરી જશે તો, હરણીઓ આવીને ક્યાંક શિંગડું મારી જશે તો? એ મુનિ છે, એ આત્માની મસ્તીમાં સિંહની જેમ ફરે છે જંગલમાં, એને ભય નથી કે કાંઈક થશે તો, એ પ્રશ્ન જ નથી, કાંઈક થવાનો પ્રશ્ન જ નથી મારામાં. ચૈતન્ય વજ્ર મારું શરીર છે, એને જ્ઞાન શરીર કહે છે. જ્ઞાન વિગ્રહ, વિગ્રહ સંસ્કૃતમાં એ વિગ્રહ શબ્દ છે. વિગ્રહના બે અર્થ થાય છે, એક વિગ્રહ એટલે લડાઈ, અને એક વિગ્રહ એટલે શરીર. જ્ઞાન વિગ્રહ છે, એ જ્ઞાન છે, વજ્ર જીવન છે. જ્ઞાન શરીર છે, વજ્ર જીવન છે, એને કાંઈ કોઈ સ્પર્શી શકે, અડી શકે નહીં, પછી એને હાનિ કરે, એને કાંઈ નુકસાન કરે, એનો નાશ કરે, તો કાંઈ વિચારવા જેવો વિષય રહેતો નથી. કોઈ એને સ્પર્શી શકતું નથી. એવા પોતાના સ્વરૂપમાં સ્થિર છે એ ગુરુ એમ કહે છે, એ પોતે અનુભવીને એમ કહે છે કે અનુભૂતિ સ્વરૂપ પોતે સ્વયં અનુભૂતિનો પિંડ છે, એના અનુભવને મટાડી શકાય એવું નથી. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવવા છતાં પણ તું તેને દેખતો નથી, અનુભવાઈ રહ્યો હોવા છતાં તું તેને દેખતો નથી. એક વાર પ્રવચનમાં ગુરુદેવ શ્રી એ વાત કરી કે જેમ કોઈ એમ પૂછે, કોઈ ચીજને ચાલતો હોય, ચાલતા ચાલતા જીભ ફેરવતા ફેરવતા એમ પૂછે કે આ હું જે ચાવી રહ્યો છું એનો સ્વાદ તો મને કોઈ બતાવો. ભાઈ, તારા મોઢામાં શું સ્વાદ લે છો ને એનું વર્ણન અમે તને કરી દેખાડીએ ત્યારે તને ખબર પડે? આ તે કઈ જાતની વાત છે? એમ તને જ્ઞાન સદાય સ્વાદમાં આવી રહ્યું છે, એનો આસ્વાદ તપાસવાને બદલે, એનો આસ્વાદ અંતરવલોકનમાં લેવાને બદલે શું અમને આવીને એમ પૂછે છો? ગુરુ એમ કે છે, શાસ્ત્ર ને આવીને એમ પૂછે છો, ગુરુ ને આવીને એમ પૂછે છો કે મને આત્માનો અનુભવ કેમ થાય? આત્માનો સ્વાદ અનુભવ એટલે આ સ્વાદ, આત્માનો સ્વાદ કેમ આવે? આ વાત કઈ જાતની છે? મારે ભગવાન આત્મા તને સદાય અનુભવમાં આવી જ રહ્યો છે એમ કે છે. અનુભવ પ્રકાશમાં એ દ્રષ્ટાંત લીધું છે. કોઈ ગુરુ પાસે સંત પાસે જાય છે ને જ્ઞાન કરાવવા, તો કહે છે કે જ્ઞાન કરાવવા, જ્ઞાન લેવા માટે હું તને મોકલું, એની પાસે જા, ભલે જેવી આપની આજ્ઞા. ફલાણી જગ્યાએ દરિયામાં કિનારે જઈને ઉભો રહે, એક માછલી છે, માછલી તું જઈશ એટલે કાંઠે આવીને ઊભી રહેશે, એને પૂછજે કે મને જ્ઞાન કરાવે, એવું દ્રષ્ટાંત. માછલી પણ એના વખાણ કરે છે કે આપ તો લાગો છો કોઈ સજ્જન. ઠીક, કેવી શૈલી લીધી છે. અને સજ્જન માણસોનું એ કાર્ય છે કે બીજાના કામ પણ કરી દે, તમે અમારું એક કામ કરો, અમે તમારું કામ કરી દઈશું, એમાં મને શું વાંધો, મારાથી થઈ શકે એવું શું કર્યું. મારે પાણી જોઈએ, પાણીનો લોટો લાવી દઉં, પાણી વગર મને ક્યાંય સુહાતું નથી. હું વાત કરું છું, આવડો મોટો દરિયો પાણીનો, તમે પાણી મારી પાસે માગો છો, પાણીમાં તો ડૂબેલા છો. બસ કે આ જ હું કહેવા માગું છું, અંદર જ્ઞાનમાં જ્ઞાનનો સમુદ્ર હિલોળા લે છે અને એ જ્ઞાનના સમુદ્રમાં આત્મા ડૂબેલો છે, અને તમે અમને એમ પૂછો છો કે અમને જ્ઞાન કરાવો, જ્ઞાન બતાવો, તમે સ્વયં જ્ઞાન રૂપે છો, એવું દ્રષ્ટાંત. બસ આટલી વાત છે, અંદરમાં પડખું ફેરવે એટલી જ વાત છે. પર્યાય બુદ્ધિને વશ કેમ દેખતો નથી કે પર્યાય બુદ્ધિને વશ વર્તમાન પ્રગટ ઉત્પાદન જેટલો ભાવ છે ત્યાં પકડાણો છે, વેદનરૂપ ભાવ એટલો છે, અને એમાં પણ સ્વસ્વરૂપનું જ્ઞાન નહીં હોવાથી રાગ વેદનને મુખ્ય કરે છે, વિભાવના વેદનને મુખ્ય કરે છે, મુખ્ય કરે છે. વેદાય છે તો એને જ્ઞાન, પણ વિભાવના જ્ઞેયને મુખ્ય કરે છે. જ્ઞેયમાં એની નિષ્ઠા હોવાથી પ્રવચનસારમાં એને જ્ઞેય નિષ્ઠ આત્મા કહ્યો છે. મિથ્યા દ્રષ્ટિને કેવો કહ્યો છે? જ્ઞેય નિષ્ઠ કહ્યો છે. નિષ્ઠા એટલે શ્રદ્ધા, શ્રદ્ધા એટલે હુંપણાનો એમાં ભાવ. જ્ઞેય નિષ્ઠપણું હોવાથી રાગની મુખ્યતા કરીને એ જ્ઞાનને ભૂલે છે, ચૂકી જાય છે, નાશ નથી કરી શકતો પણ એ ભૂલી જાય છે, એટલે દેખતો નથી. કેમ દેખતો નથી? કે પર્યાય બુદ્ધિને વશ થઈ જવાથી. પછી એ પર્યાય બુદ્ધિનો બહુ વિશેષ વિસ્તાર થાય છે ત્યારે રાગના વિષયમાં શરીર અને પરપદાર્થોમાં પોતાપણા રૂપ અભ્યાસ કરે છે કે આ શરીર તે હું છું, મનુષ્ય તે હું છું, અને આટલું 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 છે તે બધું મારું છે, એવું એ નક્કી કરે છે. એની એનું જગતને એની સૃષ્ટિ નક્કી કરે છે કે આટલું આટલું મારું છે, આ સિવાયનું મારું નથી. છતાં જે મારું નથી એને હું મારું કરવાનો પ્રયત્ન કરું તો એટલું મારા માટે સારું, એટલું વધારે વધારતો જ જાય છે. પછી એમાં આગળ વધે છે એ દિશામાં, એ કે આટલું મારું છે ને એ સિવાયનું બીજું બીજું હું મારું કરું તો એટલું મારા માટે સારું, એ સારું કરવા એ મથે છે. એમાં ને એમાં એવા કર્મનું નિબંધન કરે છે કે ફરીને એને હું આત્મા છું એવી સૂઝ આવવી મુશ્કેલ પડી જાય છે. એ પરિસ્થિતિમાં એની દશા અવરાયને બિડાઈ જાય છે. કેમ દેખતો નથી? અનુભવમાં આવવા છતાં કેમ દેખતો નથી? કેમ કે પર્યાય બુદ્ધિને વશ થઈ જવાથી પર્યાય બુદ્ધિમાં એમને વશ હોવાથી પરદ્રવ્યોની સાથે પછી વિશેષપણે બીજા પદાર્થોની સાથે પણ એકત્વ બુદ્ધિ થવાથી સ્વદ્રવ્યને દેખી શકતો નથી. સ્વદ્રવ્યને દેખી શકતો નથી, સ્વદ્રવ્યના ભાવરૂપ જ્ઞાનને પણ દેખી શકતો નથી. હું જ્ઞાન સ્વરૂપે છું કે નહીં એ વાત જ એને રહેતી નથી. એ નિશંકપણે વર્તે છે પરભાવમાં અને પરદ્રવ્યમાં, પોતા રૂપે નિશંકપણે વર્તે છે, એને ક્યાંય શંકાય પડતી નથી. આમ જુએ છે જગતમાં કે આ ફલાણા એ દેહ છોડ્યો, હવે એનું અસ્તિત્વ નથી. એ તો એને સમજણમાં આવી રીતે પ્રસંગમાં એને હાજરી આપવી પડે છે, ખ્યાલ આવે છે કે નહીં? છતાં હું આત્મા દેહ સ્વરૂપે છું કે કેમ એની શંકાય કરતો નથી. અંદરમાં જે તિરાડ પડવી જોઈએ, શરીર અને શરીર સુખ, જ્યાં જ્યાં એને સુખનો આભાસ થાય છે એમાં એને શંકા પડવી જોઈએ કે આ તે સુખ છે કે દુઃખ છે, આ આત્મા છે, આ હું છું કે આ હું નથી, આવો હું કે આવો હું નહીં. એક વાર જો અંદર તિરાડ પડી જાય
બરોબર
અંદરમાં, તો એનું જે જોશ છે એ તૂટી જાય, જોર એ બાજુનું તૂટી જાય. માણસ નથી કદાચ શંકાની તિરાડ પડે ને પછી માણસ બીજી રીતે વિચારતો થઈ જાય છે. એમ એને આ આત્મા હું છું કે હું શરીર છું એ વચ્ચે એની તિરાડે પડી નથી, શંકાય કરી નથી, એને નિશંકપણે વર્તે છે. નિશંકપણે વર્તે છે એટલે એમને અનંત કાળ ચાલ્યો જાય છે. શું કહે છે કે પર્યાય બુદ્ધિને વશ થઈ જવાથી પર્યાય જીવડો જેટલો હું, એમ પર્યાય બુદ્ધિને વશ થઈ જવાથી પર્યાય નંધા આ પર સમયા. પ્રવચન સારમાં એ સૂત્ર લીધું છે. પર્યાય મૂંઢ છે, પર્યાય જીવડો જ પોતાને માને છે, પર સમય છે એને. સ્વસમય એટલે જૈન મતમાં એને ગણતા નથી. હું શરીર રૂપે નથી તો પછી ગ્રહસ્થને ત્યાગી છું એ વાત પણ રહેતી નથી, પંડિત ને વિદ્વાન છું એ વાત રહેતી નથી, પછી વેપારી છું એ પ્રશ્ન રહેતો
નથી.
આત્મા છું એટલે જ્ઞાન સ્વરૂપી આત્મા છું. ભલે લોકો વ્યવહાર બીજી રીતે કરે, એ વ્યવહાર કરવાની મર્યાદાની વિષય થઈ ગયો, એ વ્યવહાર માત્ર છે, ખરેખર હું એવો નથી. એમ એને અંદરમાં પર્યાય બુદ્ધિ છૂટીને જ્ઞાન સ્વભાવમાં સ્વપણાની બુદ્ધિ થવી ઘટે છે, એને આત્મજ્ઞાનને આત્મદર્શન કહેવામાં આવે છે. એ સાધ્યાત્માની સિદ્ધિનો ઉપાય છે. અહીંયા એ વિષય લેવો છે, સાધ્યાત્માની એ રીતે સિદ્ધિની ઉપપત્તિ છે, અન્યથા અનુપપત્તિ છે.
બરોબર,
એવા મૂળ શબ્દો શાસ્ત્રમાં આવ્યા છે. ઉપપત્તિ એટલે પ્રાપ્તિ. 352 છે
અત્યારે વાંચવું ચાલે છે, એમાં આપણા પ્રયોગમાં ઉતરી અનુભવ ભગવાન આત્મા.
તો આ શબ્દ છે એનો અનુભવ નથી થતો, પણ જ્ઞાન નો અનુભવ થાય છે. શું થાય છે? શબ્દ જેમાં પ્રતિબિંબિત થયા છે એવા જ્ઞાન નો અનુભવ થાય છે. શબ્દના જ્ઞાન નો નહીં, પણ જ્ઞાનના જ્ઞાન નો અનુભવ થાય. કેમ કે શબ્દ નું જ્ઞાન નથી, શબ્દ દ્વારા જ્ઞાન રચાયેલું નહીં હોવાથી તે શબ્દ નું જ્ઞાન નથી, પણ જ્ઞાન દ્વારા જ્ઞાન રચાયેલું હોવાથી તે જ્ઞાન નું જ્ઞાન છે. જ્ઞાન કોનું છે? કે જ્ઞાન નું છે, જ્ઞાન શબ્દ નું નથી. કેમ કે શબ્દ સ્વરૂપે જ્ઞાન નથી થતું. જ્ઞાન જ્ઞાન રૂપે રહે છે અને જ્ઞાન નો જ્ઞાન માં અનુભવ આવે છે, એમ અંદર માં જ્ઞાન ને જ્ઞાન ઉપર ની પકડ આવવી જોઈએ. બરાબર, જ્ઞાન ને જ્ઞાન ની પકડ આવ્યા વિના જે ઊંધી પકડ છે એમાં શું ફેર થવાનો? એને જ્ઞેય ની પકડ છે, જ્ઞેય ની પકડ મળતી નથી. આગળ 355 માં એક વાત બહુ સારી લીધી છે, 355 જ્ઞાની છે, જ્ઞાની ની વાત ચાલે છે ત્યાં. ધ્યાનમાં ઉતરે છેલ્લે બે નીતિ છે, જ્ઞાની ધ્યાનમાં ઉતરે ત્યાં જ્ઞાતા જ્ઞાન એક થઈને આનંદ નો રસ આવે. એટલી મોકળાશ રાખીને રાગમાં બહારમાં આવે છે. આમ કેવું જે પાછળ કહ્યું છે એ પહેલા કહીએ કે જ્ઞાનીને રાગ છે ને, જ્ઞાનીને મન વચન કાયાની ક્રિયા દેખાય છે ને, તો કહે છે કે એ જેટલો બહારની પ્રવૃત્તિમાં જ્ઞાની દેખાય છે એમાં એને મોકળાશ રાખી લીધી છે. મોકળાશ અવકાશ જગ્યા, એટલી જગ્યા રાખીને એ બહાર આવે છે. કેટલી જગ્યા રાખીને બહાર આવે છે કે જ્યારે ધ્યાનમાં બેસે ત્યારે એકાકાર થઈને આનંદનો રસ લે એટલી જગ્યા રાખીને. જે માણસ કહે છે ને કે તમે ગમે એટલી મીઠાઈ પીરશો, ગમે એટલી જમાડો, પણ અમારે દાળ ભાત તો ખાવા પડશે, એટલી જગ્યા રાખીને આ ખાવાનું છે. નાસ્તો કરે ત્યારે દાળ ભાત ન ખાય, નાસ્તાના દાળ ભાત ન હોય, જમવા બેસે તો ગમે એટલું ખાય તો દાળ ભાત ની જગ્યા રાખીને ખાય કે નહીં
રાખવાની.
એમ અહિયાં કહે છે કે જ્ઞાની બહારમાં પ્રવર્તે છે, એ ધ્યાનમાં ઉતરે ત્યારે આનંદનો રસ લઈ શકે એટલી મોકળાશ રાખીને બહાર આવે છે. જગ્યા રાખી લે છે પહેલેથી, એમને પૂરેપૂરો ઉલઝીને જે અજ્ઞાની પડે છે એમ એ પડતા આટલી જગ્યા છે. કેવી કેવી વાતો ગુરુદેવ કરતા ગયા છે. કહે છે કે એટલી જગ્યા રાખવી જોઈએ, ભલે બાહ્ય પ્રવૃત્તિ ઉદય અનુસાર આંશિકપણે થવી હોય તે થા, કરવી નથી પણ થવી હોય તે થા, પણ મૂળ વાત છે આત્માને વળગીને રહેવું છે, શ્રદ્ધાએ કરીને, જ્ઞાને કરીને, ચારિત્રે કરીને, આચરણે કરીને, એવું જે વળગીને અંદરમાં રહેવું છે એ છોડીને કરવું નથી. એ પ્રકારે એને અંદરમાં ગાંઠ વળી જવી જોઈએ. એ ગાંઠ ન છૂટે પછી થાવું હોય તે થાવ ને ન થાવું હોય તે થાવ. આખું જગત ઉથલ પાથલ થઈ જાવ તો ભલે થઈ જાવ, આ ગાંઠ છોડવી એવી અંદરમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની આત્મા સાથે ગાંઠ મારી છે સહી મુક્ત એવો એને કહે છે કે એ મુક્ત છે. હવે એને બીજું બંધન છે, બીજું કોઈ બંધન નથી એને, એને બંધનમાં જ ગણતા નથી. પોતાને ભૂલ્યો છે પછી ઉદય ભાવને મુખ્ય કરે છે. ઉદય સર્વસ્વ થઈ પડ્યું છે એને, આત્માના સર્વસ્વ પણ નથી, છે નથી કરતો, છે ખરું એનું સર્વસ્વ પણ તો આત્મામાં છે. અનંત ગુણોનું સર્વ સ્વ તો એનો આત્મા જ છે. અનંત ગુણો રૂપ સર્વ સર્વ ગુણોનું સ્વ પણ તો
આત્મા છે.
સર્વસ્વ એવો જે પોતાનો આત્મા એને ભૂલ્યો એટલે બહારમાં સર્વસ્વ પણ કરે છે. ઉદય ભાવમાં ઉદય જ સર્વસ્વ થઈ પડે છે એને, ત્યારે મોટી ગડબડ થાય છે.
કળા
પરખું ફેરવાનું છે, જ્ઞાન લક્ષણ થી લક્ષિત આ લીધું. જો સ્મૃતિ તેજ હું છું એમ સમ્ય જ્ઞાન થાય ત્યારે એને જ્ઞાન પ્રગટ નથી. જ્ઞાન લક્ષણ થી લક્ષ કરવું એટલે જ્ઞાન સાધન થયું. એને ક્યારે એની પાસે સાધન નથી કે નિરંતર એને જ્ઞાન લક્ષણ મોજુદ છે, પ્રગટ છે, યાદ છે. ક્યારે એને સાધન ને શોધવા જવું પડે એવું નથી. આત્મામાં જે અનંત શક્તિઓ છે એમાં સાધન નામની શક્તિ છે. શાસ્ત્ર પરિભાષામાં એને કરણ શક્તિ કહી છે. કરણ એટલે સાધન. કોઈ બીજા સાધનાંતરની આ આત્માને અપેક્ષા નથી. આ પરિસ્થિતિ છે કે કોઈ બીજું સાધન મળે તેથી એ કાર્ય કરી શકે. અનુકૂળતાઓ બારમાં થાય તેથી ધર્મ થાય, તો કોઈને ધર્મ થાય નહીં. કેમ કે કોઈને પૂરી અનુકૂળતા જ થતી નથી. બધા એમ કે છે હજી આટલું હજી મારે બાકી છે, હજી આટલું મારે બાકી છે. કોઈને પૂરું પડતું નથી. પણ કોઈ સાધનની અપેક્ષા વિના, શરીરને તો સાધન કયું છે? શરીર આદ્ય ખરું ધર્મ સાધન પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં અમૃતચંદ્રાચાર્ય આ વાત કહી છે કે આત્માના અંતરના ધર્મની વાત નથી. બહારમાં જે એમ નિયમ સંયમ આદિ જે વ્યવહાર ધર્મ છે એમાં શરીર સાધનની અપેક્ષા છે. આત્માના ધર્મને કોઈ શરીર સાધનની અપેક્ષા આમ છે. બહારમાં મુનિપણવાદી અંગીકાર કરે તેનો જે નિર્દોષ બાહ્ય ચારિત્રનો વ્યવહાર છે એ બધામાં એને શરીર સાધનની અપેક્ષા છે. એટલે તો મુનિને શરીરની અસ્વસ્થતા અમુક હદે થાય કે હવે બાહ્ય સંયમની અંદર ભગવાન જિનેન્દ્રદેવે કહ્યો છે એવો જેમ જીનોક્ત વ્યવહાર જળવાશે નહીં ત્યારે એ મુનિ સંલેખના ધારણ કરે છે. પછી આયુષ ઘડીકનું હોય કે વર્ષોનું હોય, આયુષ હોય ત્યાં સુધી શરીર ટકવાનું છે. આહાર પ્રમાણે સંલેખના ધારણ કરે છે. કારણ શું છે કે પછી એને શરીરથી ધર્મ કરવો, બાહ્ય ધર્મ આચરણ કરવું એ પ્રશ્ન એને માટે રહેતો નથી. કદાચ જે આહાર છોડ્યો, પાણી છોડ્યું, પછી બીજું શું પ્રવૃત્તિ કરવાની રહી કે કોઈ પ્રવૃત્તિ એને કરવાની રહેતી નથી. ખરા આયુષ હોય ત્યાં સુધી પોતાના સ્વરૂપ સાધનમાં, અંદરમાં સ્વરૂપ સાધનમાં લાગેલા રહે છે. ભગવાન મહાવીર સ્વામી સિંહના ભાવમાં સંલેખના કરી દીધી, સિંહ જ છે ને સંલેખના કરી છે. કેમકે સિંહ તો ખડખાય નહીં, બીજાના મારેલું પ્રાણી ન ખાય, પોતે મારી ન ખાય. રાજા મુખ્ય વૃત્તિ છે ને, બીજા મારે ને હું ખાવ, બીજા મને લાવી દે એ વાત નહીં. એને પોતાને ભૂખ લાગે ત્યારે એક શિકાર કરે. સમ્યક દ્રષ્ટિને તો અભક્ષ આહાર હોય
નહીં,
મોટી માંસ દારૂ એને હોય. સંલેખના કરી દે આ જીવન પર્યંત કઈ માંદગી નથી આવી ત્યાં. આ જીવન પર્યંત આહાર પાણીનો ત્યાગ ખરા, ભલે આયુષ પૂરું થાય જયારે થવું એ તો પૂર્વ કર્મનો સાર છે. એ તો જેટલું આયુષ લઈને આવ્યા છે એટલો સમય ત્યાં વ્યતીત થયે છૂટકો છે. ચાહે સિંહનો ભવ હોય કે ચાહે તીર્થંકરનો ભવ હોય, સિમંદર ભગવાન લાખ પૂર્વ સુધી અયંત દિશામાં બિરાજમાન રહેશે. 84 લાખ પૂર્વનું આયુષ હોય છે. ઋષભદેવ ભગવાન ને પણ એમ જ હતું ને, 83 લાખ પૂર્વ છે, છદ્મસ્થ અવસ્થામાં છે, 1 લાખ પૂર્વ છે, અરિયંત અવસ્થામાં આયુષ હોય ત્યાં સુધી શરીર ટકે છે, આહાર ને કારણે શરીર ટકતું નથી. ત્યાં ક્યાં આહાર છે? 1 લાખ પૂર્વ સુધી તો આહાર પાણી નથી ત્યાં, કાંઈ ધ્યાનસ્થ અવસ્થામાં છે, નિરવશેષ અંતર્મુખ છે, જરા પણ બહિર્મુખ નથી. પણ હું માણસ છું એવું ક્યાં યાદ રાખવું પડે છે? માણસ છું, મનુષ્ય દેહ ધારે છું, એવો વિકલ્પ એને ક્યારે કરવો પડ્યો? છતાં ભાનમાં છે, કોઈ એને પશુ તરીકે સંબોધન કરે છે, એની જાગૃતિ તરત એમ કહેશે, ભાઈ ભૂલો છો, તમને ભાન નથી. મને ભાન છે કે હું મનુષ્ય છું, તમને ભાન નથી એમ કહેશે. એનો અર્થ શું છે? કે જે સ્વરૂપે પોતે છે એવું જેને સ્વીકાર્યું છે શ્રદ્ધાએ જ્ઞાને ને આચરણે કરીને, એનો વિકલ્પ ઉઠાવવાની જરૂર નથી. વિકલ્પ ઉદયનો ભલે હો, ઉદયના વિકલ્પ થી કાંઈ આ ભૂલી જવાય એવું કાંઈ છે નહીં. એટલું બળ એક વખત એને અપૂર્વ પુરુષાર્થથી આત્મામાં આવવું જોઈએ. જો એના અંતરંગ પુરુષાર્થ ના એને દર્શન કરાવવામાં આવે તો એનું મસ્તક નિમાવી ના પ્રશ્ન ચાલ્યો હતો ને, કે સમ્યક દ્રષ્ટિ ને દર્શન કરવા કે ન કરવા. કહે છે કે શાંત દશા તિનકી પહેચાની, ખરેખર જોડી બનારસી મંડળ. તો સમ્યક દ્રષ્ટિ છે, સમ્યક દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ ને વંદન કરે છે. શું કરવા કરે છે? કે એની અંદરની શાંતિ એને જે પ્રાપ્ત કરી છે, એ દશાની અંદર એને કેટલો પુરુષાર્થ કરીને એ શાંતિ પ્રગટ કરી છે. શાંતિ જે શક્તિ રૂપે પડી હતી એ અંદરનું પાતાળ ફોડ્યું છે એને, એ પાતાળ ફોડવાની જે અંદરની પુરુષાર્થની પ્રક્રિયા છે એ જોવે અને એનું મસ્તક નિમાવી ના આ સ્થિતિ છે. તો સમ્યક દ્રષ્ટિ, સમ્યક
દ્રષ્ટિ નમે છે તો
મિથ્યા દ્રષ્ટિને તો સ્વચ્છંદને વશે વિકલ્પ આવે છે. ત્યાંનું દર્શન ન કરાય કે કરાય, શંકાનું સ્થાન થાય છે, ત્યાં સ્વચ્છંદનો પ્રકાર ઉત્પન્ન થઈ જાય છે. તો કહે છે કે પછી એ સહજમાં આવે છે. એટલો પુરુષાર્થના તબક્કામાં એક વાર સ્વરૂપને વિશે નિર્વિકલ્પ થાય, પછી એ નિર્વિકલ્પતા એની પરિણતિમાં જળવાઈ રહે છે. ઉપયોગ કરીને એક વાર નિર્વિકલ્પ થાય એમ છે. સમ્યક દર્શનના કાળમાં શુદ્ધ ઉપયોગ નિર્વિકલ્પ ઉપયોગ કરીને એક વાર નિર્વિકલ્પ થાય તો એ નિર્વિકલ્પતા એની પરિણતિમાં જળવાઈ રહે છે. પછી બીજા વિકલ્પ ઉદયમાન કાર્યોના એને હોય તો પણ એની નિર્વિકલ્પ પરિણતિ
જળવાય,
મુખ્ય પરિણતિ છે, નિર્વિકલ્પ પરિણતિ છે તે મુખ્ય પરિણતિ છે. એ મુખ્ય પરિણતિ અનુસાર બધું કાર્ય થતું જોવામાં આવે છે. બહારનું કાર્ય કોઈ એ કરે છે એમ એને લાગુ કરાતું નથી. બોલે છે પણ બોલતો નથી, ખાય છે પણ ખાતો નથી એમ કેમ કહ્યું? ખાય તો છે, હાલે છે પણ હાલતો નથી, મુખ્ય પરિણતિ નથી. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન પંચમ ગુણ સ્થાન સુધી છે સાધક ને. નિર્વિકલ્પ થાય એટલે મોકળાશ રાખીને બહાર આવ્યો છે, એટલો બહાર આવ્યો જ નથી, તને ખબર નથી એમ કહે છે કે એની નિર્વિકલ્પ જે પરિણતિ છે એ મુખ્ય પરિણતિ છે. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન ઉદયમાન ભાવોમાં થાય. શાસ્ત્રની અંદર આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનની ગતિ તિર્યંચને નારકીની લીધી છે. આર્ત ધ્યાનના ફળમાં તિર્યંચ ગતિ પ્રાપ્ત થાય અને રૌદ્ર ધ્યાનના ફળમાં નરક ગતિ થાય. પણ સમ્યક દ્રષ્ટિને એટલા આર્ત રૌદ્ર થતા નથી, આર્ત રૌદ્ર થાય છે. અંદર નો રસ મરી ગયો છે એ કોઈ જોઈ શકતો નથી. આમ છે મીંડી બચ્ચાને પકડે ને ઉંદેડા ને પકડે, ઉંદેડો લોહી લુહાણ થઈ જાય તો છોડે નહીં. અને મીંડી એનું બચ્ચું હોય ને એને ક્યાંય એનો દાઢ બેસવી ન જોઈએ, દાંત બેસી બેસે ને ચામડી ઉપર બેસવા ન જોઈએ, એવી રીતે પકડે. જોનાર એમ જુઓ છે જઈને મઢામ પકડ્યું છે, પણ પકડ પકડ માં ફેર છે એમ છે. બરાબર ચાલતી હોય, ચાલતી હોય ને ધોખબંધ ચાલતી હોય છે, ધોખબંધ ચાલતી હોય છે. જેમ ધોધ પડે એમાં શક્તિ હોય છે, ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય અંદર, એમાં ધોધ ની જેમ અંદર માં પ્રવાહ છે અનંત ગુણ નો, એની અંદર શક્તિ ને સામર્થ્ય ઘણું છે. જે ચાર ગતિના પરિણામના ભૂક્કા બોલાવે એ જગ્યા રાખે છે, એમ તો કે જગ્યા રાખેલી છે. ભરત ચક્રવર્તીની તો બહુ વાતો આવે છે. ભરતેશ વૈભવમાં યુદ્ધમાં બેઠા હોય, રાય કરતા હોય, આખો દિવસ યુદ્ધ કર્યું હોય, બાણ ઉપર બાણ છોડે, માથા નાળિયેરની જેમ વધારી નાખે. હા, સાંજે યુદ્ધ વિરામ થાય, એ બધા નીતિ નિયમ હતા, બધા ડૂબી ન કરે એમાં. સાંજે યુદ્ધ વિરામ થાય સૂર્યાસ્ત વખતે, એવું સંધ્યાની સામાયિકમાં બેસે એટલે નિર્વિકલ્પ ધ્યાનમાં આવે. આપણો દિવસ ક્રોધ કર્યો કે એ કર્યો એ ગયો ક્યાંય, સાચો આ છે. નિર્વિકલ્પ ધ્યાનમાં આવે, ધ્યાનમાં બેસે એ ભેગા એમની ગ્રસ્થાશ્રમની સાધના એટલી બધી ઉગ્ર હતી કે જેવી દીક્ષા અંગીકાર કરી વ્યવહાર ચારિત્રમાં આવવું પડ્યું નથી એમને. સાથ મેં નિર્વિકલ ધ્યાનમાં દીક્ષા લઈને બેઠા કે શ્રેણી માંડી ધડે અરિયન દશામાં. આમ તો 24 તીર્થંકરોનો મુનિનો પાર બહુ ઓછો છે.
બરોબર,
જો એક ચાર્ટ કરવામાં આવે કે આ તીર્થંકરનો આ અહીંયા જન્મ થયો, પછી આટલા વર્ષે એમને રાજ ભોગવું, કેમ કે બધા રાજાઓ હતા ને કે રાજ ભોગવતા હતા, અથવા કોઈ બ્રહ્મચારી હોય તો પણ રાજકુમાર હતા, તો ત્યાર પછી મુનિ દશા અને ત્યાર પછી એમની અરિયન દશા, એ 24 એ 24 નો જો એક ચાર્ટ બનાવવામાં આવે તો મુનિ દશાનો કાળ બહુ ઓછો છે બધા. કેટલાકને તો દિવસો છે, કેટલાકને મહિનાઓ છે, કોકને વર્ષો છે, પણ એ બહુ ઓછા છે. એમના આયુષના પ્રમાણમાં તો બહુ ઓછા વર્ષો છે, કેમ કે પહેલેથી જ એટલી સાધનામાં એ રહે છે. મુનિ દશામાં આવતા એમને કેવળ જ્ઞાન લેતા વાર લાગતી. નિરંકર ધ્યાન માનો આવે, જોર જોર થી જ્ઞાની ની જય બોલાવે, શાસ્ત્ર ની જય બોલાવે, એમ કે છે ભગવાન ની જય બોલાવે, ગુરુ ની જય બોલાવે. જય બોલાવે થવું છે, રાગ માં ઉલજીને પડે છે. જય બોલાવતી વખતે શું કરે છે? રાગ માં એકાકાર થાય છે, અને પેલા અશુભ માં પણ એકાકાર થતા નથી. અશુભ છે એ તો તીવ્ર કસાય છે. સ્વચ્છંદ તો એના સ્વરૂપ ને બીજી રીતે છે. ત્યારે જે બોલાવે નહીં, પણ જે બોલાવે એને બીજું વિકલ્પ બીજો આવે કે આ જે બોલાવાય કે ન બોલાવે, ત્યારે સ્વચ્છંદ છે. જે બોલાવે ત્યાં સુધી તો સ્વચ્છંદ નથી. એ તો પ્રશ્ન એ ચાલ્યો ને, દર્શન કરવા કે ન કરવા એ પ્રશ્ન આવે. ભાઈ જેણે આખા જગતને અનિષ્ટ ગણીને, જગત ઇષ્ટ નહીં આત્મથી, આખા જગતનો વિવેકનો સરવાળો આવીને આત્મામાં લીન થયા છે. જીવ ક્યારે આત્મામાં લીન થાય છે? આ વિચાર કે આ જગતની પાંચ ઇન્દ્રિયના વિષયોનું વૈવિધ્ય છે, એ પણ એક દુનિયા જબરજસ્ત છે. એક સંગીત કર્ણેન્દ્રિયોનો વિષય લે તો મોટી દુનિયા છે. એક એક વિષયમાં એટલું વૈવિધ્ય છે, અને એ જગતના જીવોને વ્યામોહના સ્થાન છે બધા. એને સુવાય છે, ઠીક લાગે છે, આ ઠીક છે એમ આંખે આંખો પડે છે. એ આખા જગતનો સરવાળો એવો માર્યો છે કે એને અહીંયાથી એને પીઠ દીધી છે. આખા જગત ને જેને પીઠ દીધી છે એ આત્મામાં લીન થયો છે. એનો જે મહાવિવેક છે, અને એનો જે એ સંબંધિત પુરુષાર્થ છે, તત્સંબંધિત પુરુષાર્થ છે, એને જ્ઞાનીઓ વંદે છે, જ્ઞાનીઓ એને નમસ્કાર કરે. એને તું અજ્ઞાની તે કોણ કે એમાં તું શંકા કરે, એમ કે છે. એવો તું કોણ કે તું એમાં શંકા કરે? એ સારું કોઈ એની અંદર સ્થાન છે ગુરુ. અને શાસ્ત્ર તો દિશા બતાવે છે, અંતર્મુખ ની જે દિશા, અનાદિથી જીવ જેનાથી અજાણ્યો છે એવી દિશા, એ દિશાની આંગળી ચીંધે છે ગુરુ. અને શાસ્ત્ર તો એને આંગળી ચીંધનારા છે કે જો આમ અંતર્મુખ થવાય છે. યા વિધિ સંત કહે ધની હૈ, ધની હૈ બડે કીધું છે ને, એ જે વિધિ એ કહે છે બસ એની દિશા સૂચક છે, એની દિશા બતાવે છે. બહુ સારભૂત વાત છે. જરા પોતાના દોષોનું અપક્ષપાતપણે જોવું થતું નથી. ઠીક, આ સચન છે. શું કહે છે?
પોતાના દોષોનું,
પોતાના દોષોનું નિષ્પક્ષ થઈને જોવું થાય. ક્યાં થાય છે? કે જ્યાં જ્ઞાનને પકડે છે ત્યારે એને વિકલ્પ માત્ર રાગનો પણ માત્ર દોષ રૂપે દેખાય છે.
બરોબર.
એકલા જ્ઞાનને પકડે છે તો એ જ્ઞાનની જોડે ઉત્પન્ન થતો એક રાગાંશ છે, એને દોષ રૂપે દેખાય. આ દોષ છે, આ દોષ છે, એટલે એની એ જ્ઞાનને જોનાર ત્યાંથી હટે છે, ત્યાંથી ખસે છે, ત્યાંથી એને ઉપાડાવો જોઈએ. તો સરવાળે વાત પછી ત્યાં જ આવીને ઊભી રહીએ. પોતાના દોષને અપક્ષપાતપણે જોવો તે સ્વચ્છંદ હણવાનો અંતરંગ ઉપાય છે. બહારમાં જ્ઞાનીની સાધકની અત્યંત અત્યંત ભક્તિ થવી, કાલે લીધું કે નહીં, વિક્ષેપ મટવાનું સાધન છે. અત્યંત ભક્તિ થવી એને સ્વચ્છંદ મટવાનું સાધન છે. મને પેલા આટલો વિકલ્પ હસવાય, પેલા તો આટલો વિકલ્પ કરવો કે ન કરવો હસવાય નો પ્રશ્ન. એ રાગ કરવો એ આ સિદ્ધાંતમાં નથી, વિતરાગ માર્ગના સિદ્ધાંતમાં આદ્યોપાંત શરૂઆતથી માંડીને છેડા સુધી રાગ કરવો એ શિક્ષા નથી, રાગ કરવો એ સિદ્ધાંત નથી, એ ઉપદેશ નથી. રાગ ટાળવો એ ઉપદેશ છે ને, એ સિદ્ધાંત છે. એટલે પોતાના દોષને અપક્ષપાતપણે જુઓ. શ્રીમદજીએ 254 નંબરના પત્રાંકમાં આ વાત લખી છે. ત્યારે એને સ્વચ્છંદ થોડો અથવા ઘણો હાનિ પામે છે એવો શબ્દ પડ્યો છે. ત્યાં પૂરો જતો નથી હજી. જ્યાં સ્વચ્છંદ થોડો અથવા ઘણો હાનિ પામ્યો છે ત્યાં એને સામાન્યત મુમુક્ષુતા ઉત્પન્ન થઈ છે એમ કહેવાય. જ્યાં સ્વચ્છંદ હાનિ પામતો નથી ત્યાં તો મુમુક્ષુતા પણ નથી એમ કીધું છે. એમ એનો અર્થ થાય છે અનર્પિતપણે. અને સ્વચ્છંદ જ્યાં થોડો અથવા ઘણો હાનિ પામે છે ત્યાં એની યોગ્યતાને રોકનારા જે કેટલાક કારણો છે એના ત્રણ ભેદ લઈને એ કારણોનો નાશ કરવો જોઈએ એમ વાત કરી છે. એ કારણમાં પદાર્થનો અનિર્ણય, સત્પુરુષના પ્રત્યે પરમ દૈન્યતાની ઓછપ એમ. નહીંતર વળી એમ કે અમારે તો સત્પુરુષ પ્રત્યે બહુમાન છે, અમે તો બહુમાનતાની ઓછપ છે, એમાં ક્ષતિ છે, ઓછપ છે. એ પણ તારી યોગ્યતાને, અનુભવની યોગ્યતાને રોકે છે. ત્રણ બોધ્યતા છે ત્યાં. અને બહારમાં જગતના પદાર્થ, જગતના સુખોની અલ્પ પણ સુખેચ્છા, પણ હજી ક્યાં પ્રભુ અમે વિતરાગ થયા છે. થોડીક તો અમને સુખેચ્છા હોય જ ને, બહુ તીવ્ર ન હોય, બહુ વૈભવને ભોગવિલાસમાં ન જઈએ. પણ અલ્પ પણ સુખેચ્છાની મનાઈ કરી ક્યાંય અભિપ્રાય તો તાળો તૂટી જવો જોઈએ. જો આત્મા સત પરમાનંદ રૂપ છે ત્યાં એ વિશે ચાલ્યો છે, ત્યાં એને સાતાના સુખમાં સુખ ઉપજે તો એની યોગ્યતા રોકાઈ જાય. આમ લીધું છે, સીધું આમ લીધું છે. અંદરનો બધો બહુ ઝીણો વિષય પકડ્યો છે. કેમ કે જ્યાં મુમુક્ષુ થયો, અશુભ રસ ઘટ્યો, શુભ ભાવ વૃદ્ધિગત થયા, ત્યાં સાતા તો ઉપજ્યા વિના રહેશે નહીં. અને જ્યાં સાતા ઉપજી નહીં એમાં રોકાણો કે આ ઠીક છે, ખલાસ થઈ ગઈ વાત. એની યોગ્યતા રોકાઈ જાય એમ કે યોગ્યતાની બાધક કારણો એ લીધા. જે યોગ્યતા આગળ વધીને સમ્યક દર્શનને પ્રાપ્ત કરે એ પરિસ્થિતિ નહીં આવે. ત્રણ વાત દીધી. 254 સંભાતના મુમુક્ષુઓને લખેલું છે. 254 24મા વર્ષમાં છે. 24મે વર્ષે આ પત્ર આવવાને કારણે લખે છે કે આમાં અમે ઘણો શાસ્ત્રાર્થ ગૂઢપણે પ્રતિપાદન કરેલો છે, તેને વિશેષ વિશેષ વિચારશો. અને પ્રત્યક્ષ સમાગમે પૂછશો તો એનો વિશેષ ખુલાસો, પૂછશો તો પણ એને જિજ્ઞાસા ન હોય તો અહીંયા કીધું કઈ કામમાં આવતું નથી, ઉપરથી જાય છે. એટલા માટે શાસ્ત્રોમાં પ્રશ્ન ઉત્તર ની શૈલી એટલા માટે છે કે આ વિષય વિચારનારને અહીંયા જિજ્ઞાસાથી આવો પ્રશ્ન ઉદ્ભવે એવી સંભાવના છે. જો એ પ્રશ્ન ન ઉપજે તો એના માટે આ ઉત્તર એને લાગુ પડશે, એને બેસે એની અંદર માટે આ શું કહેવા માગે છે. એ છે કે ગુરુ અને શાસ્ત્ર તો દિશા બતાવે, અંતર્મુખની દિશા બને એવી વિધિથી વાત કરે છે એમ કે છે. આ એક વિશિષ્ટતા છે. કાલે પ્રશ્ન કરતા હો ને, જ્ઞાની ને અજ્ઞાની ના કથનમાં શું ફેર છે, એની વિધિમાં ફેર છે. ઠીક, જે વિધિ તે કહે છે, કથનની જે કહેવાની વિધિ એમાં એક અંતરંગ દિશા બતાવે છે, બીજા એ દિશા ભાળી નથી બતાવવાનો પ્રશ્ન એના કથનમાં આવતો. ટોન બદલાય છે, શબ્દો તેના તે હોય પણ એનો ધ્વનિ બદલાઈ જાય છે. એનો જે રણકાર છે જુદો છે, અને આનો રણકાર છે જુદો છે. રૂપિયો તો કલાઈ નો હોય ને ચાંદી નો પણ હોય, બે ના રણકાર માં ફેર. છાપ સરખી મારી એટલે સરખા કઈ નાણા આવે, સરખી કિંમત થાય, ખોટો થાય. અરે ચાંદી રૂપિયા ભાર હોય ને સિક્કો ન પાડો તો એની કિંમત આવે. એને કઈ જરૂર નથી કે સિક્કો પાડવો પડે, ચાંદી છે એટલે એની કિંમત આવવાની આવવાની ને આવવાની છે. એટલે જે ચીજ છે તે છે, જેની જે કિંમત છે તે છે. લોકો કે અજ્ઞાની છે માટે અજ્ઞાની જ્ઞાની થઈ જાય, કલાઈ ચાંદી થઈ જાય, એવું તો બને નહીં કાંઈ. હે, લોકો અજ્ઞાની ને જ્ઞાની થાપે એટલે કઈ કલાઈ છે ચાંદી થાય, અને જ્ઞાની છે એને કોઈ ઓળખે નહીં તો એ કઈ ચાંદી મટીને કલાઈ થાય નહીં. એના જે વચન છે એમાં દિશા સૂચન છે. આ એક માર્મિક વિષય છે. વચનનો જે મર્મ છે એ અહીંયા રહેલો છે કે અંતરંગની દિશા સુજાડે છે. જો તારા જ્ઞાન વેદનને જોતું, જરા તારે એક વેદન જોવા માટે તારું જે બહિર્મુખ વલણ છે જ્ઞાનનું એ ફેરવવું પડશે. આમ છે એ લીધો ને અહીંયા 348માં એ વિશે લીધો કે અંદરમાં તારા ચાલતા પરિણમનને તું જોઈશ તો રાગની દિશા પર તરફ છે એમ દેખાશે, અને જ્ઞાનની દશાની દિશા સ્વ તરફ છે એમ તને જોવામાં આવશે. આ તું જો, આ અમારે કેવું છે કે તારું જ્ઞાન છે એની દશા જ્ઞાન વેદન, એની દિશા અંતરની છે, અંદરની દિશા છે, એની દિશા બહારની છે. બહારની દિશા જ્ઞાનની હોય તો એ જ્ઞાન નહીં એમ કે છે. ઠીક, એને અમે જ્ઞાન કહેતા નથી. ભલે જ્ઞાનનો પર્યાય હોય કોઈને જાણવાનું, પણ એને અમે જ્ઞાન કહેતા નથી. એવી દિશા બતાવે ગુરુ અને શાસ્ત્ર તો દિશા બતાવે, અને દિશા બતાવે ત્યારે એમ કહે કે રાગાદી તું નથી, જે રાગને તું સર્વસ્વ માનીને પીડ્યો છું તે તું નથી. તેથી ત્યાંથી દ્રષ્ટિ હટાવ, તેની ઉપાદેયતા હટાવ. દ્રષ્ટિ હટાવ એટલે તેની ઉપાદેતા હટાવ, અને ધ્રુવમાં દ્રષ્ટિ લગા. ધ્રુવાત્મા સર્વસ્વપણે ઉપાદે કર, જે અનંત ગુણનું નિધાન છે એની ઉપાદેતા તું કર. એમ જ્ઞાની અંતર તત્વ સ્વરૂપ જે ભવ તત્વ છે એ બાજુની